તારીખ 14/6/1993 શ્રી સમયસર ગાથા 142 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 122
કરતા કર્મ અધિકાર છેલ્લી ગાથાઓ છે, છેલ્લી ત્રણ ગાથાઓ છે અને સારભૂત વાત, તાત્પર્યભૂત વાત અહીંયા આચાર્ય મહારાજ કરે છે. જે જીવ તત્વજ્ઞાન નો અભ્યાસ કરે છે, આત્માના દ્રવગુણ પર્યાય ઉત્પાદ વય ધ્રુવ આદિ સમજીને પદાર્થોની ભિન્નતા એ વગેરે બરાબર સમજે છે અને આત્મ સ્વરૂપ સમજતા બે પક્ષથી બંને નહીંથી વસ્તુનું સ્વરૂપને જ્ઞાનમાં લઈએ છે, સમજમાં લઈએ છે. વ્યવહારે આત્મામાં રાગાદી ભાવો થતા હોવાથી એના નિમિત્તે કર્મ બંધાય છે અને જીવ સંસાર અવસ્થામાં પરિભ્રમણ કરે છે. નિશ્ચય એ જ આત્મામાં કર્મ બંધનનો કોઈ સવાલ ઊભો થતો નથી. આત્મા અબદ્ધ સ્પષ્ટ છે, આત્મા કર્મથી બંધાયેલો પણ નથી મૂળ સ્વરૂપે અને કર્મથી સ્પર્શાયેલો પણ નથી. એવું જે મૂળ સ્વરૂપ છે એ જાણવું પ્રયોજનભૂત છે. માત્ર જાણવું પ્રયોજનભૂત છે એમ નહીં, બંને જાણવું પ્રયોજનભૂત લઈએ તો પણ આ જાણીને અવલંબન લેવું પ્રયોજનભૂત છે. જે કર્મ સાથે સંબંધ અવસ્થા છે એ અવલંબન લેવા યોગ્ય નથી. જાણવા યોગ્ય છે પણ અવલંબન લેવા યોગ્ય નથી. જાણવા યોગ્ય હોવાથી તેનું નિરૂપણ કર્યું છે અને શુદ્ધ સ્વરૂપ અબદ્ધ સ્પષ્ટ સ્વરૂપ એ જાણીને અવલંબન લેવા યોગ્ય છે. એમ બંને વાત યથાર્થ સમજાણી હોય તો પણ તેથી શું એમ કહે છે? હવે આ ગાથામાં શું કહે છે? બહુ ભાગ તો એ વાત બરાબર સમજાતી નથી. જેને બરાબર બંને પડખાની વાત સમજાણી, વ્યવહાર નહીંનો વિષય પણ સમજાયો અને નિશ્ચય નહીંનો પણ વિષય સમજાયો, તો એ સમજાયો તેથી શું એમ કહે છે? કે એ સમજણથી પણ આગળ ચાલવું જોઈએ અને એ આગળ ચાલવામાં એ બંને સમજણથી આગળ ચાલવાનો જે વિષય છે એ કોઈ એવો તબક્કો છે કે બંને વાતને છોડીને આગળ ચાલે છે, એવા તબક્કામાં પ્રવેશ કરાવો છે અને એ વિષય સમજણથી પાર એક અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે અને એ અતિન્દ્રિય જ્ઞાનનો તબક્કો શરૂ થાય, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે મોક્ષ માર્ગની શરૂઆત થાય અને ત્યારથી એ જીવ ભગવાનને નાતમાં ભળ્યો અને જાત બદલાણી એટલે ત્યારથી એ સિદ્ધ પરમાત્માની નાતમાં ભળ્યો. ત્યાં સુધી જીવનું સંસાર પરિભ્રમણ, જ્યાં સુધી એ અતિન્દ્રિય જ્ઞાનમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી એ જીવનું સંસાર પરિભ્રમણ અનંત ઊભું છે. કેટલું અનંત પરિભ્રમણની એની મર્યાદા નથી, પરિભ્રમણની એ જીવની મર્યાદા નથી. અને એ અતિન્દ્રિય જ્ઞાનથી સ્વાનુભવમાં આવે ત્યારે પહેલી જ ક્ષણે એની ભવભ્રમણની અનંતતાનો નાશ થાય છે. અલ્પ ભવ બાકી રહે છે, કોઈને એક ભવ, કોઈને બે પાંચ દસ પંદર ભાવ, બસ બાકી કોઈને ભાવની અનંતતા રહેતી નથી. આંગળીને વેઢે ગણાય એટલા ભાવમાં એ જીવ મુક્તિને પામે છે. સિદ્ધ પદ ને નિર્વાણ પદ ને પામે છે એટલે એ પદ ની પ્રશંસા કરે છે. એ તબક્કામાં કોઈ જીવ આવે તો આચાર્ય મહારાજ પણ એને ધન્યવાદ આપે છે કે વાહ, તે પરાક્રમ કર્યું તો ખરું, વાત સમજીને તે પરાક્રમ કર્યું પુરુષાર્થનું. ભગવાનની આજ્ઞા નથી માની, ભગવાનની આજ્ઞા એને ત્યારે માની કહેવાય કે જેવું સ્વરૂપ છે એવું જ અનુભવમાં લે ત્યારે. કેમ કે ભગવાને એમ કહ્યું કે તું અનુભવ કર, અમે અનુભવથી સિદ્ધ થયા છીએ, અમે અનુભવથી અરિયંત થયા છીએ, તું પણ અનુભવ કર. અમારી મુખ્ય આજ્ઞા એ છે કે તું પણ અનુભવ કર. જો અનુભવ ન કર તો વગર અનુભવની દશા તો તારી અનંત કાળની છે, તેની તે રહી, તેવી ને તેવી રહી. તેથી કાંઈ ભવભ્રમણ મટશે નહીં. એટલે એ કહ્યું કે જે આત્મા તે બંને નય પક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે. હવે એ વિચારવા જેવું છે કે આટલું બધું કર્યું છતાં એને કેમ એમ ભવભ્રમણનો નાશ ન થયો? સ્વાધ્યાય કર્યો, શાસ્ત્રો વાંચ્યા, બરાબર શાસ્ત્રો અનુસાર સમજણ કરી, તો કે તો પણ એને જે રાગનો વિકલ્પનો ભાવ ઉત્પન્ન થાય છે એને આત્મભાવે એકત્વ ભાવે અનુભવ કરે છે. આત્માનો અનુભવ નહીં કરીને, આત્મા વિદ્યમાન પ્રગટ હોવા અને પ્રત્યક્ષ હોવા છતાં તેનો અનુભવ નહીં કરીને, એ અનુભવના અભાવમાં એ વિકલ્પાત્મકપણે, રાગાત્મકપણે અને દેહાત્મકપણે પોતાનો અનુભવ કરે છે. આ ભવભ્રમણનું કારણ છે, એ ઊભું છે, સાજું છે. આ કારણ જ્યાં સુધી સાજું છે ત્યાં સુધી ભવભ્રમણ તો અનંત રહેવાનું છે. એનો નાશ કરાવવા માટે નય પક્ષ એવો શબ્દ વાપર્યો છે. નય પક્ષ એટલે શું? કે નયની સાથે જ્ઞાનની સાથે, નય એટલે જ્ઞાનનો પર્યાય, જ્ઞાનની સાથે રાગ જે સાથે સાથે વર્તે છે તેમાં એકત્વ ભાવે વર્તવું એનું નામ નય પક્ષ છે. પછી એ રાગ આત્માનો વિકલ્પ ન હોય કે હું એક શુદ્ધ આત્મા છું, પરિપૂર્ણ શુદ્ધ આત્મા છું એવો વિકલ્પ, એની સાથે એકત્વ, એ પણ નિશ્ચય નયનો પક્ષ છે. એ નિશ્ચય નયનો પક્ષ છે. અને પક્ષ છે ત્યાં સુધી મિથ્યાત્વ ને અજ્ઞાન છે, ત્યાં સુધી આત્માનો અનુભવ નથી. જ્ઞાની ને નય પક્ષ નથી, નય છે અને ચારિત્ર મોહનો રાગ છે, એનાથી ભિન્ન હોવાથી, પોતે ભિન્ન પોતાનો અનુભવ કરતા હોવાથી જ્ઞાનીને નય પક્ષ કહેવામાં આવતો નથી. હમણે દેવીલાલજી લીધું છે આ વખતના પત્રમાં, જ્ઞાનીને ચારિત્ર મોહનો નય પક્ષ છે અને દર્શન મોહનો નય પક્ષ છે ને એવું લીધું છે. પણ શાસ્ત્રમાં કાંઈ ચારિત્ર મોહનો નય પક્ષ આવતો નથી. નય પક્ષ જ એના અજ્ઞાન અને મિથ્યાત્વને સૂચવે છે. પછી કલ્પના કરે પોતાના અભિપ્રાય પ્રમાણે, સ્વાધ્યાય કરીને કલ્પના કરે શાસ્ત્રમાંથી. કમમ બદ્ધમ અબધમ જીવે એવમ તું જાણ નય પખમ, પખાદિ કંતો પુન્ન ભણદે જો સો સમય સારો. સમયસાર કરીને બિરદાવે છે, જે પક્ષાંતિક્રાંત થાય છે એને સમયસાર કહેવાય. કાર્ય સમયસાર, એટલે સમયસાર એટલે કાર્ય સમયસાર, કાર્ય કર્યું છે ને માટે. જીવમાં કર્મબદ્ધ છે અથવા અણબદ્ધ છે એ પ્રકારે તો નય પક્ષ જાણ. જીવની સાથે કર્મ બંધાયેલા છે અને જીવની સાથે કર્મ બંધાયેલા નથી, એ બંને પ્રકારની સમજણ અને એ સમજણ સાથે વિકલ્પની એકત્વ બુદ્ધિ એ નય પક્ષ છે એમ લેવું. સાથે સાથે જ્ઞાન છે એનો દોષ નથી, સમજણ યથાર્થ હોય, સ્વરૂપ નિશ્ચય થઈ ગયો છે એવા જીવને પણ એમ લેવું છે. જેને સ્વરૂપ લક્ષિત થઈ ગયું છે એવા જીવને, જ્ઞાનમાં લક્ષમાં આવ્યું છે એવા જીવને પણ જો એકત્વ બુદ્ધિ નથી છૂટી તો એને સમયસાર કહેતા નથી, જે મિથ્યાત્મક જ્ઞાન છે. પણ જે જીવ પક્ષાંતિક્રાંત કહેવાય છે, પુરુષાર્થ કરીને એ રાગની શૃંખલાને જેણે તોડી નાખી છે, વિતરાગ સ્વભાવી આત્માના અવલંબને જેણે રાગનો અભાવ કર્યો, એ પક્ષાંતિક્રાંત થયો અને એને અહીંયા ભગવાન સમયસાર કહે છે. એ દશામાં આવ્યો એને સમયસાર કહીને ઓળખાયો છે. શાસ્ત્રનું નામ સમયસાર છે. દ્રવ કર્મ, ભાવ કર્મ અને નો કર્મ રહિત એનું નામ સમયસાર છે. અને આ પક્ષાંતિક્રાંત થયો એને દ્રવ કર્મ, ભાવ કર્મ અને નો કર્મ રહિત અનુભવ વર્તે છે. નિર્વિકલ્પ શુદ્ધ આત્મ તત્વ છે. પક્ષાંતિક્રાંત કહેવાય છે તે સમયસાર છે, અર્થાત નિર્વિકલ્પ શુદ્ધ આત્મ તત્વ છે. દ્રવ્ય ને ભાવે ભાઈ, દ્રવ્ય તો અનાદિથી કારણ પરમાત્મા નિર્વિકલ્પ છે, અહીંયા તો ભાવે પણ નિર્વિકલ્પ થઈ ગયો. આ એક નિર્વિકલ્પ દશા, અપૂર્વ દશા છે. અનંત કાળમાં પૂર્વે ક્યારે પણ કોઈ મિથ્યા દ્રષ્ટિને એવી દશા થઈ નથી. એટલે સમ્યક દર્શનના વિષયમાં કોઈ ભ્રમ ન રહે એના માટે આ દશાથી એ વાતને સમજાવવામાં આવે છે. કેમ કે કેટલાક તત્વજ્ઞાનના અભ્યાસ કરનારા જીવને શાસ્ત્ર અનુસાર પોતાની માન્યતા અને જાણપણું સમજીને એવો ભ્રમ થાય છે કે હવે અમને સમકિત છે, કેમ કે અમારું શ્રદ્ધા જ્ઞાન જેવી રીતે અમારા શ્રી ગુરુ કહે છે એવું જ છે, અમને કાંઈ એમાં શંકા નથી, એવું છે એટલે વિપરીતતા પણ નથી અમારામાં, માટે અમને શ્રદ્ધા તો છે, સમકિત તો છે અમને. ત્યારે એને અહીંયા અધ્યાત્મના પ્રકરણમાં સીધો પ્રશ્ન એ પૂછવામાં આવે કે જો તમે તમને સમ્યક દર્શન કે સમકિત માનો છો તો તમને કોઈ વખત નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થઈ છે ખરી? આ પ્રશ્ન પૂછવામાં આવે છે. જો નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થઈ હોય તો સમ્યક દર્શન થયું છે, જો નિર્વિકલ્પ દશા ઉત્પન્ન ન થઈ હોય તો હજી તમે કોઈને કોઈ નય પક્ષમાં વર્તો છો પણ સમ્યક દર્શન થયું નથી. એટલે આ એક એવી વિશિષ્ટ દશા છે, ખાસ પ્રકારની દશા છે કે જ્યાંથી સમ્યક દર્શન ગણવામાં આવે છે અને એ પહેલાં સમ્યક દર્શન ગણવામાં આવતું નથી. છેલ્લા સમય સુધી નિર્વિકલ્પ દશાના છેલ્લી પર્યાય, પહેલાની પૂર્વ પર્યાયમાં સૂક્ષ્મ અંતરજલ્પ સંબંધી આત્માનો વિકલ્પ હોય છે તો પણ એ નય પક્ષ છે, પક્ષાથી અતિક્રમ, પક્ષથી અતિક્રાંત પણ એ નથી. એટલા માટે આ દશાનો પ્રશ્ન નીકળે છે, એટલા માટે કે આનંદનો આનંદની ભૂલ કરે છે. જ્ઞાન તો અમારું બરાબર છે, શ્રદ્ધા અમારી બરાબર છે અને અમને કોઈ કોઈ વાર એવી શાંતિ લાગે છે કે જાણે આત્માનો આનંદ અમને વર્તે છે, આત્માની શાંતિ અમને પ્રગટ થઈ ગઈ છે. કહું ભરે દશા નિર્વિકલ્પ હતી એ વખતે શાંતિમાં ભૂલ કરે છે જીવ, કેમ કે કશાય મંદ થાય એટલે શાંતિ લાગે, પણ એ માનસિક શાંતિ છે. માનસિક શાંતિના એવા પ્રકારો છે કે એમાં ભલભલા વિદ્વાનો અને પોતાને સાધક તરીકે માનતા હોય એવા સાધકો પણ એમાં ભૂલ કરે છે, આવી પરિસ્થિતિ થાય છે. માનસિક શાંતિ જુદી ચીજ છે, આત્મિક શાંતિ એ જુદી ચીજ છે. ટોડરમલજી સાહેબે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એ વિષય થોડો ખોલ્યો છે. સમ્યક દ્રષ્ટિ પણ જો ધ્યાન કરવા બેસે અને સ્વરૂપમાં નિર્વિકલ્પ થવાનું એને બને, એ પહેલા એને પણ માનસિક શાંતિ પ્રગટે છે. પણ એ માનસિક શાંતિ ને આત્માની શાંતિ ગણતા નથી, કેમ કે એમને જાતની ખબર છે. એ માનસિક શાંતિની જાત વિભાવ છે, સ્વભાવ નથી. અને આત્માની શાંતિ તે સ્વભાવ છે, એ બે જાતની એમને ખબર છે, ફરક છે. એ ભૂલ કરતા નથી. ગુરુદેવ લીધું ને કે જેમ જેમ ભાવ ભાષણ થતું જાય છે તેમ તેમ દર્શન બહુ મંદ થતો જાય છે. 236 પરમાગમ સાર નું વચનામૃત 236. અને જ્યારે ભાવ ભાષણ અસ્તિત્વ ગ્રહણથી થાય છે ત્યારે તો બરાબર પરખ આવી ગઈ છે. એ જીવ પછી ભૂલવાનો નથી. એ ભૂલવાનો નથી તો એ આચાર્ય મહારાજ કહે છે કે નય પક્ષમાં છે. એ અટકો તો ખલાસ. જોકે પક્ષમાં દક્ષ છે એટલે અટકવાનો નથી, કેમ કે લક્ષમાં આત્મા આવ્યો છે, શુદ્ધાત્મા લક્ષમાં આવ્યો છે એટલે અટકશે નહીં. પણ છતાં પક્ષ એ પક્ષ છે અને પક્ષાંતિક્રાંત પણ તે પક્ષાંતિક્રાંત પણ છે. બે દશામાં થોડો અંતર નથી પણ ઘણું અંતર છે એમ કહેવું છે. કેમ કે એકમાં અનંત પરિભવ ભ્રમણનો નાશ થાય છે, જ્યાં સમ્યક દર્શન થતાં આત્માનું પ્રત્યક્ષ દર્શન થાય છે, પ્રત્યક્ષ અનુભવ થાય છે, અને ભવ ભ્રમણનો એ વખતે નાશ થઈ જાય છે. આ એક મોટી વાત છે. નવો ભ્રમ છે બુદ્ધિપૂર્વક નો છે અને તેથી તે ગ્રહિત મિથ્યાત્મનું સ્વરૂપ છે એમ છે. ખરેખર એવું થાય. દક્ષ એટલે ચતુર, કે એને ખબર છે કે આ જે પરિસ્થિતિ ઊભી થઈ, સ્વરૂપ સન્મુખતાની સ્થિતિ ઊભી થઈ અને શુદ્ધાત્માનું ઘણું ખેંચાણ ઊભું થયું, તો પણ હજી એનું લક્ષ શુદ્ધાત્મા ઉપર હોવાથી એને વર્તમાન પર્યાયની મહત્તા અધિકાય ભાસીને ત્યાં અટકવું બનતું નથી. તે અટકતો નથી એને એની દક્ષતા અથવા ચતુરાઈ કહેવામાં આવે છે. દક્ષતા એટલે વિચિક્ષણતા, ચતુરાઈપણું વિચિક્ષણપણું એમ કહેવામાં આવે. ભૂલ ન ખાય એવી દશા એમ છે. સ્વરૂપ સન્મુખ પુરુષાર્થ શરૂ થયો, ભેદ જ્ઞાન ચાલે છે, મનની શાંતિ ઘણી વધે છે, શું આત્મા લક્ષમાં આવ્યો છે, તો પણ એવી જે દશા અપૂર્વ થઈ, એક ન્યાય દિશા બદલાણી તે પણ અપૂર્વ છે. ભાવ ભાષણથી જે પુરુષાર્થની દિશા બદલાણી એ પણ અપૂર્વ છે, અને શુદ્ધાત્મા લક્ષમાં લક્ષગત થયો તે પણ અપૂર્વ છે, તો પણ એની અધિકાય આવતી નથી. અને સમ્યક દર્શન થયા પછી આત્માનો આનંદ પ્રગટે તો એની પણ અધિકાય આવતી નથી. ગુની દશા થઈને પ્રચુર આત્માનો આનંદ આવે તો પણ એની અધિકાય આવતી નથી. એનું કારણ લક્ષમાં પહેલેથી આત્મા છે તે છે. લક્ષનું મહત્વ ઘણું છે. હા, એની મહત્તા એટલી છે. એ આત્મા મૂળ આત્મા, એ આત્મા એટલે પોતાનું મૂળ સ્વરૂપ, એ એટલું માન છે, એટલું માન છે કે ગમે તેટલી પર્યાયોમાં શુદ્ધિ વધતી જાય, વિશુદ્ધિ થતી જ જાય, શુદ્ધિ વધીને વિશુદ્ધિ થતી જ જાય, શાંતિ ને આનંદ ને સુખ વધતા જાય, જ્ઞાન ને ચારિત્ર ને પુરુષાર્થ વધતા જાય, તો પણ એ પોતાના શુદ્ધ સ્વરૂપથી વિશેષ નથી. 12મા ગુણ સ્થાન સુધી સાધક અવસ્થા છે ત્યાં સુધી અનંત ચતુષ્ટય પ્રગટ્યા નથી, અને આત્મા આનંદ ચતુષ્ટય મંડિત છે. એટલો ફેર છે, જ્ઞાનમાં બરાબર રહી જાય છે. એટલે ક્યારે પણ અવસ્થાની મહત્તા થઈને અવસ્થા દ્રષ્ટિ પ્રગટ થતી નથી. જ્ઞાની પણ મહત્તા સમ્યક દર્શનની મહત્તા બહુ કરે છે, મુનિ દશાની તો અભિલાષા જ્ઞાની કરે છે, અને કેવળ જ્ઞાનાદિ પર્યાય તો ધ્યેય પહેલેથી બાંધેલું છે એટલે એના એનો મહિમા પણ અધ્યાત્મ પર્યાયોનો જ્ઞાનીના શ્રીમુખેથી અને અધ્યાત્મ શાસ્ત્રોમાં ઘણો આવતો હોવા છતાં પણ ત્યાં એમ સમજવા યોગ્ય છે કે આ દશાઓ છે તે શુદ્ધાત્માને સેવનારી દશાઓ છે. એટલે સેવક છે, સેવકનો મહિમા આટલો, તો જેને એ સેવે છે એનો મહિમા કેટલો. બસ આમ સીધું લક્ષ જાવું જોઈએ. સેવ્ય એવા શુદ્ધાત્માના ને લક્ષમાંથી છોડીને અધ્યાત્મ પર્યાયોનો મહિમા કર્તવ્ય નથી. શું એ પ્રકારથી અધ્યાત્મ પર્યાયોનો મહિમા પણ કર્તવ્ય નથી, કેમ કે એમાં પ્રકારની ભૂલ છે. શું એમ ઓગ સંજ્ઞા છે, એ ઓગ સંજ્ઞા એ થાય છે, તો એ ઓગ સંજ્ઞાનો નિષેધ છે. સર્વત્ર મહિમા કરે છે એનો નિષેધ નથી, પણ મહિમાની સાથે રહેલી જે ઓગ સંજ્ઞા એનો નિષેધ છે. એટલે એ રીતે પણ ઓગ સંજ્ઞા એ અધ્યાત્મ પર્યાયોનો મહિમા કોઈ કરે તો એ મહિમાને યથાર્થ મહિમા કહેતા નથી. એવું છે, નહીંતર અધ્યાત્મનો પણ વ્યામો થાય. એ વિષય તો ઊંચામાં ઊંચો છે, પણ વ્યામોહિત ભાવે એમાં પ્રવેશ કરવા જેવો નથી. એ શરત છે, પૂર્વ શરત છે. કેટલી કૃપા કરે છે, એટલી કૃપા કરે છે, અનંત કરુણા છે જ્ઞાનીઓની. શું કેમ કે આ તો હીરાનો વેપાર છે, તો કે પહેલા ઝવેરી થા, ઝવેરીથી અમે દુકાન માંડીને વેચીશ નહીં, શાકભાજીનો વેપાર થશે, ઝવેરાતનો વેપાર નહીં થાય. એવું એવું વિષય છે. થવાની ભાવભાષમાં ન આવે ને, થાય જ ભૂલો થવાનું કારણ છે. કેટલોક વિષય જે પ્રયોગનો છે એ અજાણ્યો રહી જાય છે, કે એ વિષયનું જ્ઞાન નથી તો અનુમાન અને તર્કથી કલ્પના કરવામાં આવે છે, કલ્પનામાં વિપર્યાસ ઉત્પન્ન થઈ જાય છે, આમ થાય છે. ટીકા. જીવમાં કર્મ બદ્ધ છે એવો જે વિકલ્પ તથા જીવમાં કર્મ અબદ્ધ છે એવો જે વિકલ્પ તે બંને નય પક્ષ છે. મુમુક્ષુને માટે છે કે બંને મુમુક્ષુને માટે તો નય પક્ષ છે. જે તે નય પક્ષને અતિક્રમે છે એવી સમજણ કર્યા પછી પણ નિશ્ચય નહીંના પક્ષમાં આવે છે, વ્યવહાર નહીંનો પક્ષ એને છૂટી જાય છે. અનાદિનો જીવને જે વ્યવહાર નહીંનો પક્ષ છે એ મટી જાય છે, એથી નિવૃત્ત થાય છે જીવ. નિશ્ચય નહીંના પક્ષમાં આવે છે એટલે એકવાર તો પક્ષાંતર કરે છે, પાટલી બદલે છે, પક્ષ બદલે છે. એકવાર પક્ષ બદલ્યા વિના પક્ષાંતિક્રાંત પણ ન થઈ શકે એટલે એકવાર તો એને નિશ્ચય પુનર્નયના પક્ષમાં આવવાનું થાય છે. પણ ત્યાં શરત છે કે યથાર્થપણે, કેમ કે નિશ્ચયનો વિષય તે અધ્યાત્મ તત્વ છે. આત્મા નિશ્ચયનો વિષય શું છે કે અધ્યાત્મ તત્વ જે આત્મા છે નિશ્ચયનો વિષય છે, તો તેમાં યથાર્થતા ન હોય તો એ એક ન્યાય નિશ્ચય નહીંનો પક્ષ નથી પણ નિશ્ચય આભાસ છે. કઈ ને કઈ એને અધ્યાત્મ તત્વના વિષયમાં જીવે કલ્પના કરી છે મનથી, અને એ કલ્પનાનો આગ્રહ એને વર્તે છે. આ સિવાય એ એના પરિણામમાં બીજો કાંઈ માલ નથી. એ કલ્પના કરી મારો આત્મા આવો અને એ આત્મા ઉપર જ મારે તો વજન દેવું જોઈએ, કેમ કે પક્ષ બદલ્યા વગર તો કોઈ વખત અનુભવ થતો નથી, માટે હવે મારે વ્યવહારને નો પક્ષ કરવો નથી, હું તો નિશ્ચયનો પક્ષ કરી કરીને હું પક્ષાંતિક્રાંત થવા માંગુ છું. એવી રીતે પણ પક્ષ કરવાનો નિષેધ છે, અથવા એ પ્રકારે પક્ષ કરવાની શ્રી ગુરુની આજ્ઞા નથી, એમ લેવું. નિર્ભાન દર્શનના ત્રીજા પ્રકરણમાં એ વિશે સ્પષ્ટ કર્યો છે કે આ રીતે નિશ્ચય જે છે, સ્વરૂપ નિશ્ચય છે, એમાં પણ ભૂલ થાય છે, ત્યારે એના પક્ષમાં પણ ભૂલ થાય છે. એ પક્ષ પણ યથાર્થ હોવો જોઈએ. એ પક્ષમાં આવ્યા પછી પક્ષાંતિક્રાંત થઈ શકાય, એવો એક ક્રમ છે આમાં. આમાં પણ જો આ ક્રમ છે, ઠીક, અક્રમે કોઈ પામી જાય એમ છે નહીં. તો એ યથાર્થ નિશ્ચયના પક્ષમાં આવ્યા પછી એમ કે છે કે એ પક્ષમાં આવ્યા છતાં પક્ષાંતિક્રાંત ન થાય તો અમે ખાલી પક્ષ માટે ઉપદેશ દેતા નથી, અમારો ઉપદેશ તો પક્ષાંતિક્રાંત કરાવવાનો છે, એમ કહેવું છે. એટલે ત્યાં સુધી નય પક્ષ છે, જે તે નય પક્ષને અતિક્રમે છે, ઓળંગી જાય છે, છોડે છે, તે જ સકળ વિકલ્પને અતિક્રમો થકો પોતે નિર્વિકલ્પ એક વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપ થઈને સાક્ષાત સમયસાર થાય છે. બહુ સરસ વચન છે, અમૃતચંદ્ર આચાર્ય ભગવાનનું વચન છે. કોઈ શું યો એવમ અતિક્રામતિ સ એવ સકલ વિકલ્પ અતિક્રાંત સ્વયં પોતાની મેળે, જો પુરુષાર્થ છે ને એટલે સ્વયં શબ્દ લીધો, સ્વયં નિર્વિકલ્પ એક વિજ્ઞાન ઘન સ્વભાવ ભૂત્વા સાક્ષાત સમયસાર સંભવતી ભવતી નહીં સંભવતી, એમ લીધું. ઠીક, પ્રતિ લગાડ્યો, વેદન નહીં સંવેદન, એમ કે છે. શું શું કહે છે કે તે જ સકળ વિકલ્પને અતિક્રમો થકો. શું છે આ? પૂર્વ દશા છે, વિકલ્પને અતિક્રમો નથી. કદી પણ જીવ અનંત કાળમાં વિકલ્પને અતિક્રમો નથી. રાગની ધારા ચાલુ જ રહી છે, રાગની ધારા ક્યારે પણ તૂટી નથી. એક વાર તોડી નાખે એમ કે છે. જેમ કોઈ રાગ બંધન છે આ જીવને, શું છે, મોટામાં મોટું ભાવનું બંધન છે, એ તો રાગનું બંધન છે. જેમ કોઈ માણસને ગમે તેટલી મજબૂત સાંકળ છે બાંધો હોય, ગમે તેટલી મજબૂત સાંકળ હોય, શું આવે છે ને સાંકળ સ્ટીમરને બાંધે છે, સ્ટીમરને પકડી રાખે લંગર નાખીને, એવી સાંકળ છે બાંધો હોય, પણ એનો એક જ મકોડો તોડી નાખે એટલે આખી સાંકળ નકામી, અથવા તૂટે ત્યારે એક જ મકડા મકોડાથી તૂટે એટલે એનું બંધન છૂટી ગયું કે નહીં, બાકીના મકડા શું કામના કે નકામા થઈને રહી ગયા. એમ એક વાર એમ કે છે કે તું નિર્વિકલ્પ થા, વિકલ્પની સાંકળ તોડી નાખ, પછી બાકી જે રાગ રહે છે એ મકોડા નકામા છે, એ રાગના જે વિકલ્પ રહ્યા એ કઈ કામના રહેવાના નથી, તો ખલાસ થઈ ગયા, બંધન તોડી નાખ્યું એને, અબંધ સ્વભાવમાં અબંધ ભાવે આવી ગયો એ. તે જ સકળ વિકલ્પને અતિક્રમો થકો. બંધનથી છૂટવા વાળો ત્યાં શું કરે? કોઈને હાકળ થઈ બાંધો હોય, બંધનથી છૂટવા વાળો શું કરે? ગમે એક મકોડો કાપે, આખીમાં આખે પરમાત્માની નાતમાં તું બેસી ગયો. હવે અલ્પકાળમાં સિદ્ધ દશા પ્રગટ થશે, થશે ને થશે, અને દ્રષ્ટિમાં તો ભગવાન આત્મા એવડો મોટો આવી ગયો કે હવે સિદ્ધ દશાની પણ પરવા તને રહેશે નહીં, અત્યારથી મોક્ષની પણ પરવા કરીશ નહીં, તો એવી કોઈ તારી ખુમારી પ્રગટ થઈ જશે. તે જ સકળ વિકલ્પને અતિક્રમ થકો, જો વિકલ્પને અતિક્રમ થકો નથી લીધું, સકળ વિકલ્પને અતિક્રમ થકો. રાજમલજી તો એવું વર્ણન કરે છે, શું કે જેનું નામ વિકલ્પ કહેવાય એવો કોઈ વિકલ્પ રહે કે ન રહે, જેનું નામ વિકલ્પ કહી શકાય એવો વિકલ્પ સ્વાનુભવના કાળે રહે કે ન રહે, કે ન રહે, એનું નામ નિર્વિકલ્પ દશા. નિર્વિકલ્પ દશા એટલે શું? સૂક્ષ્મ વિકલ્પ રહે ત્યાં સુધી નિર્વિકલ્પ દશા નથી. નિર્વિકલ્પ સ્વરૂપ નો સૂક્ષ્મ વિકલ્પ કોનો? નિર્વિકલ્પ સ્વરૂપ નો સૂક્ષ્મ વિકલ્પ રહે ત્યાં સુધી પણ એને વિકલ્પ મીઠો નથી, સકળ વિકલ્પ નથી મીઠા. શું બીજા વિકલ્પ ની તો એક બાજુ રહ્યો, દેવગુરુ શાસ્ત્ર ના વિકલ્પ નો તો અહીંયા સવાલ જ નથી. વ્યવહાર ના વિષય નો પોતાની પર્યાય નો પણ સવાલ નથી કે આટલા મારામાં દોષ છે અને આટલું મારું જ્ઞાન પ્રગટ થયું છે અને આટલો મારો સ્વભાવ થયો છે અને આટલો હું વ્યવહાર કરું છું ને, એ બધો બાજુની છે. શુદ્ધાત્મા નિર્વિકલ્પ આત્મા નો વિકલ્પ એ પણ વિકલ્પ છે, અને એ સકળ વિકલ્પ ને અતિક્રમો થકો એટલે ઉલ્લંઘન કરી જઈને એમ કે છે વિકલ્પ ની કક્ષા નું ઉલ્લંઘન કરી ગયો. એ કક્ષા જુદી છે, નિર્વિકલ્પ દશાની કક્ષા જુદી છે અને સ્વવિકલ્પ દશાની કક્ષા જુદી છે. જ્યાં સુધી નિર્વિકલ્પ દશા નથી આવી ત્યાં સુધી મિથ્યાત અને અજ્ઞાન ની કક્ષામાં ઉભો છે. શું? સમ્યક સન્મુખ પણ મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે ત્યાં. કેવો કહેવાય છે? સમ્યક સન્મુખ પણ મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. ભલે મિથ્યા દ્રષ્ટિ નો વર્ગ જુદો પડ્યો પણ આખરમાં મિથ્યા દ્રષ્ટિ છે. એની કક્ષા એ રે જુદી. આ નથી નિશામાં કક્ષા કહેતા ભાઈ, આ પાંચમી કક્ષામાં ભણે છે. આ છઠ્ઠી કક્ષા એટલે સ્ટાન્ડર્ડ આપણે કહીએ છીએ, ધોરણ. એમાંનું ધોરણ બદલાઈ ગયું પછી નિર્વિકલ્પ દશામાં આવ્યો. આખી દશા એની મોટો ફેરફાર થઈ ગયો. અતિક્રમો થકો પોતે, પોતે એટલે પોતાના પુરુષાર્થ વડે, કોઈના કારણે નહીં, પોતાના પુરુષાર્થ વડે. સ્વયં સ્વયં શબ્દ નો અર્થ કરવા છે આયા. પોતે એટલે પોતાની મેળે એમ કેવું છે આયા. પોતે માં શું કેવું છે? પોતાની મેળે. અતિક્રમો થકો પોતાની મેળે નિર્વિકલ્પ થાય છે એમ કે છે. પોતે નિર્વિકલ્પ થાય છે એટલે કોઈની મદદ વિના પોતાની મેળે નિર્વિકલ્પ થાય છે. શાસ્ત્ર ની મદદ ખરી કે નહી? સમયસર ની મદદ નહી. ગુરુદેવ તો સમયસર વેચ્યા પછી પાયમાં છે, સમયસર ના પડે છે. શું કે છે? સમયસર પોતે ના પાડે. તો ગુરુ ની મદદ ખરી કે નહી? ગુરુ ના પાડે છે. ઠીક, ના પાડે છે તો તારે માનવાનો કઈ નહીં, માનવાનો પ્રશ્ન રહેતો નથી. હવે વાત રહી કે પૂર્વ પર્યાય ની મદદ ખરી કે નહી? આત્માનો વિકલ્પ કર્યો માટે અનુભવ થયો કે વિકલ્પ કારણ અને નિર્વિકલ્પ કાર્ય ન્યાય સંગત નથી? ન્યાય સંગત છે. દ્રષ્ટાંત આપતા હતા કે ડુંગળી ખાતા ખાતા કસ્તુરી નો ઓડકાર આવે નહી. ડુંગળી ખાતી હોય ને ડુંગળી નો ઓડકાર આવવાનો છે, અને કસ્તુરી નો ઓડકાર આવશે નહીં આવે. એમ રાગ કરતા કરતા વિતરાગ થઈશ કોઈ કાળે નહીં થાય એમ કે છે. વિકલ્પ કરતા કરતા નિર્વિકલ્પ કે કોઈ કાળે નહીં થાય. પૂર્વ પર્યાય નો વિકલ્પ છે એ પણ અહિયાં કારણ નથી. બીજું સંકેત તો કારણ કીધું છે, વ્યવહાર કારણ છે. શું? ક્રમ સૂચક એવું વ્યવહાર કારણ છે. શું? ક્રમ સૂચવો છે ત્યાં. કેમ કે કેટલાક જીવો અક્રમે પણ ચાલવાના અભિપ્રાય વાળા હોય છે. એ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ છે એમની, પણ એ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. તો એનો યથાર્થ ક્રમ સમજાવવા માટે એ વાત લીધી છે. પણ પૂર્વ પર્યાય છેલ્લી પર્યાય કારણ અને બીજી પર્યાય કાર્ય એમ ખરેખર છે નહીં, ખરેખર નથી, નિશ્ચયથી નથી. કેમ કે એક એક પર્યાયના ષટકારક જુદા છે એટલા માટે. નિર્વિકલ્પ પર્યાય ના છટકારક જુદા અને સવિકલ્પ પર્યાય ના છટકારક જુદા. મિથ્યાત ના છટકારક ને સમ્યક ના છટકારક બે એક હોય ખરા? બની શકે જ ને. શું કે છે? સંપૂર્ણ સ્વતંત્રતા સમજવી જોઈએ, નહીતર એક બીજો ભ્રમ રહી જાય. આમ કરું તો આમ થાય, આમ કરીને આમ કરું, આમ કરીને આમ કરું, આમ કરીને આમ કરું, એ પર્યાયનું કર્તૃત્વ જ ન છૂટે એને. એટલે મિથ્યા તો છૂટે જ નહીં એને, પર્યાયની કરતા બુદ્ધિ છૂટે નહીં એટલે મિથ્યા છૂટે જ નહીં એને. આ તો કહે છે કે લક્ષ્ય જ ફરી જાય છે. જ્યાં સમ્યક સન્મુખ થયો, સ્વરૂપ લક્ષ્યગત થયું જ્ઞાન લક્ષણથી, ત્યારે પર્યાય ઉપર લક્ષ્ય રહેતું જ નથી. ખરેખર તો યથાર્થપણે જે નિશ્ચયના પક્ષમાં આવ્યો છે, એ પોતાની પર્યાય નિર્વિકલ્પ થવા માટે લક્ષ્ય રાખતો નથી. નિર્વિકલ્પ પર્યાય ઉપર જેનું લક્ષ્ય નથી એને નિર્વિકલ્પ પર્યાય થાય છે. નિર્વિકલ્પ સ્વરૂપ ઉપર જેનું લક્ષ્ય છે એને નિર્વિકલ્પ પર્યાય થાય છે. નિર્વિકલ્પ પર્યાય નથી થયો એના ઉપર લક્ષ્ય જાય કે ક્યારે મને નિર્વિકલ્પતા થાય, ક્યારે મને નિર્વિકલ્પતા થાય, એને તો નિર્વિકલ્પ દશા થાય નહીં એવી હાલત છે. ત્યાગે એને ભાગે, ત્યાગે એને આગે ને માગે એને ભાગે, એના જેવું છે. દુર્લક્ષ કેવી રીતે કરશે? લક્ષ્ય મટાડવું એનો અર્થ શું? કે પર્યાય ની ઉપેક્ષા કરવી અને પર્યાય નું દુર્લક્ષ્ય કરવું એ કેવી રીતે કરશે? ક્રમબદ્ધ યોગ્યતા, પર્યાયના ષટકારકો, પર્યાયનો સ્વકાળ, આ બધા મુદ્દાઓ જૈન દર્શનમાં પર્યાયની ઉપેક્ષા કરવાનો ઉપદેશ આપે છે. એનું નિરૂપણની પાછળ જે હેતુ છે, જેને હેતવાર્થ કહેવામાં આવે, હેતુના અર્થ કયા? હેતુને કારણે કહ્યું, હેતુ માટે કહ્યું, એ હેતવાર્થ છે. એની અંદર શું? પર્યાય નું દુર્લક્ષ કર, પર્યાય નું લક્ષ્ય છોડી દે, એ લક્ષ્ય કરવા જેવું નથી. જ્યાં સુધી પર્યાય નું લક્ષ્ય હશે ત્યાં સુધી ત્રિકાળી ભગવાન નું લક્ષ્ય થશે એમને. આ મોટો વાંધો ઉભો રહેશે. હા, એ તો એમના એના ઉપર જ છે આખું. દ્રેવ દ્રષ્ટિ પ્રકાશ જ એ વ્યૂ પોઈન્ટ ઉપર છે. શું ઘનશ્યામભાઈ લઈ ગયા એ પુસ્તક? લઈ ગયા છે. એ લોકો માટે નવો વિષય છે, દ્રેવ દ્રષ્ટિનો વિષય. કૃપાળુદેવના સર્કલમાં ચાલતો નથી. આપણે તો ગુરુદેવની કૃપાથી એ વિષય આપણા સમાજમાં પ્રસિદ્ધ છે અને બધા યથાશક્તિ સૌ વિચારે છે. તો એ વિષય મહત્વનો વિષય છે, નહીંતર પર્યાયની દ્રઢતા થયા વિના રે નહીં. પર્યાય લક્ષે પર્યાયના કર્તૃત્વની દ્રઢતા થયા વિના રે નહીં. શું કહે છે? કે તે જ સકળ વિકલ્પને અતિક્રમ થકો, અતિક્રમે ક્યારે? કે પર્યાય તરફનું દુર્લક્ષ થાય ત્યારે. નહીતર કેવી રીતે અતિક્રમે? એને સામું જોવાનું બંધ કરી દે. પર્યાય તો સ્થૂળ વિષય છે અને જે લક્ષ્યગત થયેલું એવો જે શુદ્ધાત્મ સ્વભાવ છે, એ સ્વભાવ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવ છે. બે વચ્ચે બેની પર્યાયમાં આ ફરક છે. વિકારી આત્મ સ્વભાવ છે એ અત્યંત સૂક્ષ્મ છે, કેમ કે સામર્થ્ય રૂપે છે. જેમ કે કોઈ પણ પદાર્થમાં એનો સ્વભાવ છે એ નહીં દેખાય, એની અવસ્થા દેખાશે. જીવાશળીમાં અગ્નિ સિદ્ધિ ન દેખાય, પણ એને સળગાવો તો તરત જ ખબર પડે. હવે આઘારે જો જરા જાળડે નહીં, કેમ કે એ સ્થૂળ અગ્નિ છે. સ્થૂળ અને સૂક્ષ્મ, માં સ્થૂળ તો દેખાય છે, સૂક્ષ્મ જોવા જાય એને સ્થૂળ ન દેખાય એમ કેમ બને? તો પછી એ જે સહેજે દેખાઈ જાય છે સૂક્ષ્મને જોતા, એને સૂક્ષ્મને જોવાનું બંધ કરીને સ્થૂળને જોવામાં શું કરવા રોકાવું જોઈએ? અથવા જે ત્રિકાળી સ્વભાવ છે તે અંત તત્વ સ્વરૂપ છે. કેવું છે? એ અંત તત્વ સ્વરૂપ છે અને પર્યાય છે તે બહિર તત્વ છે. હવે પાણીની સપાટી જે કૂવામાં હોય છે એ ઉપલી સપાટી છે, એ બહિર તત્વ છે અને એનું તળિયું છે તે અંત તત્વ છે. હવે જે તાગ લેવા તળિયે જાય એ ઉપલી સપાટીને એડ્યા વગર જાય? કેવી રીતે જાય તળિયે? એ તો પહેલા અડશે એને તો. આ દ્રષ્ટાંત ગુરુદેવ આપતા હતા, તળિયે જઈને આમ તાગ લાવે, પેલો હાથ બહાર રાખે, પછી માથું કાઢે, પેલા હાથ બહાર, જો હું લઈને આવ્યો છું, તળમાં જા કે તું, તળમાં જા, પેલા તળિયે જા કે. ઉપલી સપાટીની ચિંતા કરવાની જરૂર નથી, એ તો તને સહેજે સહેજે જણાય આવશે. જે પર્યાયમાં વિશિષ્ટતા થશે, વિકાસ થશે, વિશુદ્ધિ થશે, શાંતિ અને જ્ઞાન પ્રગટશે, નિર્વિકલતા પ્રગટશે, એ તો તને સહેજે જણાઈ જશે. એની કાંઈ તારે જોવા માટે રોકાવાની જરૂર નથી. પર્યાયને જોવા માટે રોકાવાની જરૂર નથી, આ સ્પષ્ટ વાત છે. એટલે એમ કહે છે કે સકળ વિકલ્પને અતિક્રમો થકો, પોતે નિર્વિકલ્પ એક વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપ થઈને સાક્ષાત સમયસાર થાય છે. સમયસાર છે એમ ન કીધું અહીંયા, સમયસાર થાય છે એની વાત છે, એટલે કાર્ય સમયસાર લેવું અહીંયા. શું? એક વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપ થઈને, એટલે જેવો વિજ્ઞાન ઘન સ્વભાવ એક છે, અદ્વૈત છે, એવો જ અવસ્થામાં પ્રગટ ભાવ થઈને તે સાક્ષાત એટલે પ્રત્યક્ષ સમયસાર થાય છે. સાક્ષાતનો અર્થ શું થાય છે અહીંયા? પ્રત્યક્ષ સમયસાર થાય છે. સ્વરૂપ પણ સહજ અનંત પ્રત્યક્ષ છે અને અનુભવનો પર્યાય પણ અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનનો પર્યાય છે. એટલે સહજ સાક્ષાત સમયસાર થાય છે. ત્યાં વિશેષ સમજાવવામાં આવે છે. આ જગ્યાએ આચાર્ય મહારાજને વાતને વિશેષપણે ખોલવી છે. ત્યાં વિશેષ સમજાવવામાં આવે છે કે જે જીવમાં કર્મબદ્ધ છે, શું કહે છે કે વાત તો જે કહેવી હતી કહી દીધી, એ ગાથાની વાત છે એ તો અમે પૂરી કરી દીધી, હવે થોડી ખોલીને વાત કરીએ, ફોડ પાડીને વાત કરીએ, જેને આપણે એમ કહીએ શું કે જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, તથા જે તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં, શું કહે છે, કર્મ બંધાયેલો છે એમ વિકલ્પ કરે છે, એ બીજા પક્ષનું અતિક્રમણ કરીને પક્ષ કરે છે. શું કહેવું છે અહીંયા? જરા સૂક્ષ્મ વિષય લેવો છે. ખાલી વિકલ્પ કરે છે એમ નથી, ફોડ હું પાડ્યો અહીંયા કે બીજા પક્ષનું અતિક્રમણ કરે છે. અતિક્રમણ કરે છે એટલે બેલેન્સ રહેતું નથી એને. શું કહે છે? જે જીવ કર્મથી બંધાયેલો જીવ છે એવો મિથ્યાત સહિતનો વિકલ્પ કરે છે, ત્યારે જીવ અબદ્ધ સ્પષ્ટ છે એવો પણ એ જ્ઞાનનો વિષય છે એનું અતિક્રમણ કરે છે, એટલે ઓળંગી જાય છે, એને બેલેન્સ રહેતો નથી. જો આ સંતુલન રાખવાની આચાર્ય મહારાજની આજ્ઞા છે. આ ખુલાસામાં શું છે? વિશેષ સમજાવવામાં શું કહે છે? તત્ર તત્ર કહીને એમ કહેવું છે. શું? તાવત જીવે બદ્ધમ કર્મેતિ વિકલ્પયતિ, સ જીવે અબદ્ધમ કર્મેતિ એક પક્ષમ અતિક્રામન્નપિ ન વિકલ્પમ અતિક્રામતિહિ. એની દશા શું થશે? કે બીજા પક્ષનું ઉલ્લંઘન કરશે પણ વિકલ્પનું ઉલ્લંઘન નહીં કરી શકે. શું થશે? જીવ કર્મમાં બંધાયેલા છે, જીવ કર્મમાં નથી બંધાયેલા એ પક્ષને આખો છોડી દેશે, એનો વિકલ્પ નહીં મટે એમ કે છે. એનો વિકલ્પ નહીં મટે એમ કેવું છે. શું? જે કર્મ જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષ ને અતિક્રમી જાય છે. કોણ? જીવમાં કર્મ બદ્ધ છે એવો વિકલ્પ કરનાર, છતાં તે વિકલ્પ ને અતિક્રમતો નથી. હવે બીજાની વાત કરે છે. અને જે જીવ કર્મ અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે તે પણ જીવમાં કર્મબદ્ધ છે એવા એક પક્ષ ને અતિક્રમતો હોવા છતાં પણ વિકલ્પ ને તો અતિક્રમતો નથી. તે સામા પક્ષ ને તે નિષેધ કરી નાખ્યો, પણ એ પક્ષ નો નિષેધ કરતી વખતે નિષેધ નો વિકલ્પ રહ્યો એનો નિષેધ કેમ ન થયો, એનું અતિક્રમણ કેમ ન થયું એમ કે છે. વળી જે જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે એમ વિકલ્પ કરે છે પ્રમાણ નો. હવે કે છે પેલો નહીં નો વિકલ્પ હતો, જો આચાર્ય મહારાજે છોડી નથી વાતને, પ્રમાણ વાળા ને હારે લીધા છે, નહીં તો પ્રમાણ વાળા સ્વાર થઈ જતો. આ તમે નિશ્ચય વાળા જો ના પડે છે સમયસારમાં, સમયસારમાં તો વ્યવહાર વાળાને ના પાડી, નિશ્ચય વાળાને ના પાડી અને પ્રમાણ વાળાને પણ ના પાડી છે એમ વિકલ્પ કરે છે. બદ્ધ પણ છે ને અબદ્ધ પણ છે એમ જે વિકલ્પ કરે છે તે બંને પક્ષને નહીં અતિક્રમતો થકો, વિકલ્પને અતિક્રમતો નથી. એમ વિકલ્પ કરે છે તે બંને પક્ષને નહીં અતિક્રમતો થકો, પણ વિકલ્પને અતિક્રમતો નથી. આ શું કહેવું છે આચાર્ય મહારાજ? કે જે મુમુક્ષુ જીવ છે, સ્વવિકલ્પ દશામાં ઊભો છે એવા જીવને જ્યાં સુધી સ્વવિકલ્પ પણ રહે છે, તત્વજ્ઞાનના અભ્યાસમાં તો આ ત્રણ વાતમાં તત્વજ્ઞાનનો અભ્યાસ સમાપ્ત થઈ જાય છે. વ્યવહારની નો વિષય, નિશ્ચયની નો વિષય અને પ્રમાણનો વિષય, આ ત્રણેય વાત જો બરાબર સમજાય એટલે અભ્યાસ તો પૂરો થઈ જાય છે. તો કે અભ્યાસ ભલે પૂરો થાય પણ વિકલ્પ ન મીટો એનું શું, અને આટલો અભ્યાસ થયો તેથી શું, તો મથાળામાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે તેથી શું, એની અહીંયા વાત કરવી નથી. અહીં તો વિકલ્પમાંથી તને ઉઠાડી મૂકવો છે. અનાદિથી જે વિકલ્પનું અસ્તિત્વ ગ્રહણ કર્યું છે એ અસ્તિત્વ છોડાવી દેવું છે અને અનુભવમાં લઈ આવવો છે. અસ્તિત્વ છોડાવીને ક્યાં સુધી લઈ જવો છે? અનુભવમાં લઈ જવો છે. હા, જરાય ન રહેવા દે. ડાક્ટરો એ ગુબડાને કેવી રીતે સાફ કરે, એને દુઃખ છે થોડું પાસ ભલે રહી જાય, સાફસૂફ કરતા થોડું નીચે ચોંટેલું હોય તો એ ભલે થોડુંક રહેતું, નકામ એને દુઃખ છે, લોહી નીકળશે ને તો એને દુખાવો થશે, એમ દયા રાખે. લોહી નીકળે ત્યાં સુધી ઘસીને સાફ કરીને કહે કે એક પરમાણુ જો પાસમાં રહેશે તો એ લોહીને બગાડશે, પાછો આખું બગાડશે, વળી પાછું બધું જેટલું લોહી નીકળશે એટલું પાછું એનું કરવું થઈ જશે. એટલે હાવ સાફ કરવાની વાત છે. એવી રીતે મિથ્યાતને મૂળમાંથી સાફ કરવું છે. બહુ સૂક્ષ્મ મિથ્યાત છે અહીંયા, સ્થૂળ મિથ્યાત નથી હોતો અહીંયા. જે સમ્યક દર્શનની સમીપ આવ્યો અને છેલ્લા નિશ્ચય નહીંના પક્ષમાં છે એવા જીવને, એને એને પ્રમાણનો પક્ષ ન હોય, પાછો વ્યવહારનો પક્ષ તો ન હોય, એને પ્રમાણનો પક્ષ ન હોય, કેમકે પ્રમાણનો પક્ષ વ્યવહારમાં જાય છે પાછો, એને નિશ્ચયનો જ પક્ષ રહે છેલ્લો. શું ગુરુદેવ બહુ સ્પષ્ટ કરે છે, એને છેલ્લે નિશ્ચયનો જ પક્ષ રહે, પણ એ પક્ષમાં છે ત્યાં સુધી હજી મિથ્યાતમાં છે. આ મિથ્યાત કઢાવ્યું છે અહીંયા. જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, શું તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં, કેમ કે એ પ્રતિપક્ષ છે, વ્યવહારથી નિશ્ચયનો પક્ષ વિરુદ્ધમાં છે, નિશ્ચયથી વ્યવહારનો પક્ષ વિરુદ્ધમાં છે, એટલે એ સામા પક્ષને ઓળંગીને વાત કરે છે. શું કહે છે? જે તે જીવમાં કર્મબદ્ધ છે એવા પક્ષને અતિક્રમતો હોવા છતાં પણ તે વખતે તે વિકલ્પને તો અતિક્રમતો નથી છે, અને જે જીવમાં કર્મ અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે તે પણ જીવમાં કર્મ બદ્ધ છે એવા પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી. એક થોડોક વિચાર કરીએ આપણે. નિશ્ચયનું પ્રતિપાદન જ્ઞાની પણ કરે, જોરથી કરે, અને અજ્ઞાની પણ જોરથી કરે. બે વચ્ચે શું ફેર છે? કે એક પક્ષ કરે છે અને એક પક્ષ કરતા નથી, આટલો ફેર છે. લ્યો, વિકલ્પ બે ને હોવા છતાં એક વિકલ્પને અતિક્રમીને કરે છે, એક વિકલ્પમાં ફસાઈને કરે છે. આ વિષય જરા વધારે સૂક્ષ્મ છે, કાલે થોડો આપણે વિશેષ એની ચર્ચા કરશું.